ચંદ્રપ્રભુ ભગવાન વૈજયંત વિમાનમાં આપણા ચરિત્ર નાયક ચંદ્રપ્રભુને વૈજયંત વિમાનમાં 33 સાગરનું આયુ હતું. દેવલોકનો આ અંતિમ ભવ હતો. હવે માત્ર એક મનુષ્ય ભવ બાકી હતો. વૈજયંત વિમાનમાં અહમિન્દ્રપણે તેઓ નિર્દોષ જીવન જીવતા હતા ને આત્મસાધના કરતા હતા. તેમને ગમન શક્તિ તો ઘણી હતી પણ વ્યાકુળતા ન હતી, તેથી સ્વસ્થાન છોડીને તેઓ જ્યાં ત્યાં ઘૂમતા ન હતા. ચિત્તમાં અપાર જ્ઞેન્દ્ર ભક્તિ હોવા છતાં તીર્થંકરોના પંચકલ્યાણકમાં પણ તેઓ મનુષ્યલોકમાં આવતા ન હતા. તેમના અવધિ જ્ઞાનમાં જાણવાની શક્તિ તો ઘણી હતી પણ વારંવાર જ્યાં ત્યાં ઉપયોગ ભમાવતા ન હતા. કોઈ વાર તીર્થંકર પ્રભુને દેખી લેતા હતા. અમૃત પોતાના કંઠમાં જ ભર્યું હોવા છતાં હજારો વર્ષો સુધી તે અમૃતપાનની પણ ઈચ્છા તેમને થતી ન હતી. આહા, ચૈતન્ય રસમય વિતરાગી અમૃતથી તેમનું જીવન એવું તૃપ્ત હતું કે દેવલોકનું દિવ્ય અમૃત પણ તેમને લલચાવી નહોતું શકતું. તેમના દેવ વિમાનમાં કરોડો દેવો રહેતા પણ તેમાં કોઈ મોટા નાના ન હતા. બધા જ સરખા પોતે જ પોતાના ઇન્દ્ર અહમિન્દ્ર હતા. બધાય સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞાની ને સ્વાનુભૂતિવંત હતા અને ભેગા મળીને તેની ચર્ચા કરતા હતા. આ રીતે આપણા ચરિત્રનાયક આત્મિક શાંતિની પ્રધાનતા સહિત તે દેવલોકમાં સિદ્ધ ભગવંતોની પાડોશમાં અસંખ્ય વર્ષો સુધી રહ્યા. પછી આ ભવચક્રના અંતિમ ભવમાં તે મહાત્મા ક્યાં અવતર્યા ને કેવી રીતે સુંદર આત્મસાધના પૂર્ણ કરીને સર્વજ્ઞ પરમાત્મા ચંદ્રપ્રભુ તીર્થંકર થયા તે હવે આપણે જોઈશું. ઇતિ શ્રી ચંદ્રપ્રભ ચરિત્રમાં પૂર્વભવમાં પદ્મનાભ રાજા, વૈરાગ્યપૂર્વક મુનિ દીક્ષા, 16 ભાવના, તીર્થંકર પ્રકૃતિ અને દેવલોક ગમન, તેનું વર્ણન પૂરું થયું. ચંદ્રપુરીમાં ચંદ્રપ્રભુ તીર્થંકરનો અવતાર. જેમ ચંદ્ર કિરણોના સંસર્ગથી ચંદ્રકાંત મણીમાંથી અમૃત ઝરે છે, તેમ હે ચંદ્ર સ્વામી, આપના વચન કિરણોના સંસર્ગથી અમારા જેવા ભવ્ય આત્માઓના અંતરમાં વિતરાગી ધર્મરૂપી અમૃત ઝરે છે. શાંત રસનો સમુદ્ર આપના દર્શનથી ઉલ્લસે છે. આહા, દૂરથી પણ આપ અમને આવી શાંતિ આપો છો તો હે પ્રભો, આપ સ્વયં કેવા શાંતિમય છો ને અમારા અંતરમાં આવીને વસતા અમને જે શાંતિ થાય છે, અહો, તે તો વચનથી અગોચર અને કલ્પનાથી પણ પાર છે. આવા હે ચંદ્રપ્રભુ, આપની આ મંગલ જીવન કથાનું આલેખન કરતા અમારું ચિત્ત પરમ હર્ષિત થાય છે. આ છે કાશી દેશની ચંદ્રપુરી નગરી. ઇક્ષુ વંશના મહાસેન નામના મહાપ્રતાપી રાજા ત્યાં રાજ્ય કરે છે. તેઓ ઉદાર અને ગંભીર છે, પરાક્રમી અને ક્ષમાવંત છે, વિદ્વતા સાથે વિનયવંત છે ને ધની સાથે દાની પણ છે. તેમના ગુણો કેટલા કહેવા, ટૂંકમાં એટલું જ બસ થશે કે તેઓ ભવ્ય જીવોને મોક્ષ માર્ગ દેખાડીને ભવથી પાર કરનારા એવા જગતગુરુ અષ્ટમ તીર્થંકરના પિતા થવાના છે અને તેમની મહારાણી લક્ષ્મણાદેવી જગત માતા તરીકે પૂજાવાની છે. આહાહા, જેના ઉદરમાં મહાપવિત્ર તીર્થંકરનો મંગલ આત્મા અવતરવાનો છે, તેના તો ગુણોનું શું કહેવું. ચંદ્રપ્રભુ ભગવાન ગર્ભકલ્યાણક. આપણા ચરિત્રનાયક જે પહેલા પદ્મનાભ રાજા હતા ને હવે ચંદ્રપ્રભુ તીર્થંકર થશે, તેને વૈજયંત વિમાનમાં અસંખ્ય વર્ષો વીતી ગયા. પછી જ્યારે તેને 6 માસ આયુ બાકી રહ્યું ત્યારે ચંદ્રપુરી નગરીમાં દરરોજ કરોડો રત્નોની વૃષ્ટિ થવા લાગી. તેમજ ઇન્દ્રે દિક્કુમારી દેવીઓને લક્ષ્મણા માતાની સેવા માટે મોકલી. તેમણે માતાનો દેહ અશુચિ વગરનો શુદ્ધ કરી દીધો. આહાહા, જ્યાં તીર્થંકર જેવા પવિત્ર આત્મા 9.25 માસ સુધી રહેવાના છે, તે સ્થાન અપવિત્ર કેમ હોય. દેવીઓનું આગમન, રત્નોની વૃષ્ટિ વગેરે આશ્ચર્યકારી બનાવો સાથે 6 માસ વીતી ગયા. ત્યારે એકવાર ફાગણ વદ પાંચમે મહારાણી લક્ષ્મણા દેવી સુખ નિંદ્રામાં સૂતા હતા ત્યારે રાતના 5લા પહોરમાં તીર્થંકરના આગમન સૂચક 16 સ્વપ્નો તેમણે જોયા. પહેલું ઐરાવત હાથી, બીજું વૃષભ બળદ, ત્રીજું સિંહ, ચોથું લક્ષ્મી, પાંચમું 2 મંગળમાળા, 6ઠું ચંદ્ર, 7મું સૂર્ય, 8મું મીનયુગલ, 9મું 2 મંગળકળશ, 10મું સરોવર, 11મું સમુદ્ર, 12મું સિંહાસન, 13મું દેવવિમાન, 14મું નાગેન્દ્રભવન, 15મું રત્નરાશિ અને 16મું નિર્ધૂમ અગ્નિ. આહાહા, તીર્થંકરનો આત્મા પોતાના ઉદરમાં પ્રવેશ્યો તે વખતે જોયેલા 16 દિવ્ય સ્વપ્નોથી મહારાણીને મહાન હર્ષપૂર્વક રોમાંચ થયો. સવારમાં મહારાજાને મંગલ સ્વપ્નોની વાત કરી અને તેનું ફળ પૂછતા મહારાજાએ કહ્યું, હે દેવી, તારા ઉદરમાં 8મ તીર્થંકરનું આગમન થયું છે, તેની સૂચનારૂપ આ મંગળ સ્વપ્નો છે. દેવી, તમે મહાકલ્યાણકારીણી છો, આપણા પરમ ભાગ્ય છે કે જગત પૂજ્ય આત્મા આપણે ત્યાં અવતરશે. આહા, મોક્ષગામી આત્મા આપણો પુત્ર થશે તો આપણે પણ અવશ્ય મોક્ષગામી જ છીએ. આમ તેઓ ખૂબ જ હર્ષ આનંદ કરવા લાગ્યા. આ પ્રસંગે ઇન્દ્રે આવીને તીર્થંકરના માતા પિતા તરીકે તેમનું સન્માન કર્યું, સ્તુતિ કરી. આપણી નગરીમાં તીર્થંકર પ્રભુનો અવતાર થશે એમ જાણીને આખી ચંદ્રપુરીના પ્રજાજનો ખૂબ જ આનંદોત્સવ કરવા લાગ્યા. સર્વત્ર તીર્થંકરના મહિમાની ચર્ચા ચાલવા લાગી. અરે, હજી તો જે ગર્ભમાં છે જેનું મુખ પણ આપણે નથી જોયું, છતાં આપણને આવો આનંદ આપે છે, તો પછી તેનું મુખ જોતા આપણને જે આનંદ થશે તેનું તો શું કહેવું. વાહ રે વાહ, એક નાનકડા તીર્થંકરને આપણી નગરીમાં હરતા ફરતા બોલતા આપણે નજરે જોઈશું, ધન્ય થશે આપણું જીવન, ધન્ય. આકાશમાંથી કરોડો રત્નોની વર્ષા રોજ ચાલુ જ હતી, પણ લોકો હવે તે રત્નોથી ધરાઈ ગયા હતા. હવે તો તીર્થંકર પાસેથી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષ માર્ગના રત્નો લેવા તેઓ આતુર હતા. તેથી રત્નવૃષ્ટિનું તેમને આશ્ચર્ય થતું જ ન હતું. વૈજયંત વિમાનમાંથી પ્રભુ અહીં પધારતા તે વિમાનની શોભા ઘટી ગઈ ને આ ચંદ્રપુરીની શોભા વધી ગઈ. પૂતગલના પિંડમાં ક્યાં શોભા છે? એ શોભા તો ચિદાનંદ પ્રભુના સાનિધ્યને લીધે જ છે. આ વિશ્વની શોભા ચૈતન્ય તત્વને લીધે જ છે. વિશ્વમાં જે કાંઈ શોભા કે સુંદરતા છે તે જિન ધર્મની આરાધનાને લીધે જ છે. જિન ધર્મ વગરનું શું સ્વર્ગનું દેવપદ પણ શોભે છે? ના રે ના, એ તો મળદા જેવું કે નરક જેવું જ છે. સામાન્યપણે સ્ત્રી અવતાર તો નિંદ્ય ગણાય, છતાં લક્ષ્મણા દેવી તીર્થંકરના આત્માના સ્પર્શથી સ્ત્રી અવતારમાં પણ શોભી ઉઠ્યા ને જગતમાં પૂજ્ય બન્યા. ઇન્દ્રે પણ તેમનું સન્માન કર્યું. વાહ, દ્રવ્ય તીર્થંકરનો આવો પ્રતાપ! તો કેવળ જ્ઞાન પામીને સાક્ષાત ભાવ તીર્થંકર થશે ત્યારના મહિમાની તો શી વાત. આવા મહિમાના ચિંતન વડે આત્માના અગાધ સ્વરૂપને લક્ષ્યગત કરીને અનેક જીવો સમ્યક્ત્વ પામવા માંડ્યા. આ રીતે પ્રભુ ચંદ્રપ્રભુનો ગર્ભકલ્યાણક પ્રસંગ ઘણાય જીવોને કલ્યાણનું કારણ થાય છે ને સર્વત્ર આનંદ મંગલનું વાતાવરણ ફેલાઈ જાય છે. ચંદ્રપ્રભુ જન્મ કલ્યાણક. ચંદ્રપુરીમાં આનંદપૂર્વક બીજા 9 માસ વીતી ગયા. માગસર વદ 11 આવી બધાય ઉત્તમ ગ્રહોનો સર્વોત્કૃષ્ટ સુયોગ હતો. હજી તો મધરાત વીતી હતી, અંધારી રાત હતી, છતાં ચંદ્રપુરી નગરી એકાએક કોઈ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠી. સૌ આશ્ચર્ય પામ્યા. અરે, આ શું છે? અંધારી રાતે આ દિવ્ય પ્રકાશ છે? ત્યાં તો દેવોનું આગમન થવા માંડ્યું ને ખબર પડી કે આહા, આ ભરત ક્ષેત્રના આઠમા તીર્થંકર અહીં ચંદ્રપુરીમાં લક્ષ્મણા દેવીની કુખે અવતર્યા છે. પ્રભુનો જન્મ કલ્યાણક થયો છે તેના જ અજવાળા છે. પ્રભુના પ્રતાપે જગતનો મિથ્યાત્વ અંધકાર પણ દૂર થશે. આ પ્રમાણે પ્રજાજનોમાં આનંદનો કોલાહલ ફેલાઈ ગયો. બીજી બાજુ સ્વર્ગમાં દેવોના દરબારમાં રત્નમય મંગલ ઘંટ એની મેળે વાગવા માંડ્યા, શંખનાદ અને સિંહનાદ થવા માંડ્યા, તેમજ દેવોના દુંદુંબી વાજા વાગવા માંડ્યા. એ રીતે સમસ્ત દેવલોકમાં પ્રભુ જન્મની આનંદ વધાઈ પહોંચી ગઈ. દેવોના આસન ધ્રુજી ઉઠ્યા. અરે, તીર્થંકર વિભૂતિ પાસે ઇન્દ્ર વિભૂતિ તો કંપી જ ઉઠે ને, કેમ કે તીર્થંકર ભગવાન જગતને જે ચૈતન્ય વિભૂતિ દેખાડશે તેની પાસે હવે જગતના જીવો અમને ઇન્દ્રપદની વિભૂતિને તુચ્છ ગણશે. એવી ચિંતાથી તે ઇન્દ્ર આસન પણ ધ્રુજી ઉઠ્યું. ત્યારે ઇન્દ્રે અવધિ જ્ઞાનથી જાણ્યું કે આહા, આ તો અમારાથી વિશેષ મહિમાવંત એવા ત્રિલોક પૂજ્ય તીર્થંકરનો ભરત ક્ષેત્રમાં અવતાર થયો. ચાલો ચાલો તેમનો જન્મોત્સવ કરવા મધ્ય લોકમાં જઈએ. એ રીતે ઇન્દ્રની આજ્ઞાથી સ્વર્ગપુરીના દેવો ચંદ્રપુરીમાં ઉત્સવ મનાવવા ધામધૂમથી દોડ્યા. એટલા બધા દેવોથી આકાશ છવાઈ ગયું કે સૂર્ય ચંદ્ર પણ દેખાતા બંધ થઈ ગયા. કદાચ ચંદ્રપ્રભુના આત્મતેજથી ઝંખવાઈને તે સૂર્યચંદ્ર છુપાઈ ગયા હશે. દેવોના મુગટના ઝગઝગાટથી ત્યાં દિવસ રાતનો કોઈ ભેદ જ ન રહ્યો. અસંખ્ય દ્વીપ સમુદ્રરૂપ આ મધ્યલોક ઉપર બધે સૌધર્મ ઈશાન સ્વર્ગ છે. સૌધર્મ સ્વર્ગમાં લાખ લાખ વિમાનોની 32 શ્રેણી છે. તેમાં દક્ષિણ દિશાની છેલ્લી શ્રેણીના 18મા કલ્પ વિમાનમાં સૌધર્મ ઇન્દ્રનું રહેઠાણ છે. તે જોકે અહીંથી અસંખ્ય યોજન દૂર છે, પરંતુ ઉલ્લાસને લીધે ઇન્દ્ર એટલી બધી ઝડપથી આવ્યો કે એક ક્ષણમાં અસંખ્ય યોજનનું અંતર કાપીને ચંદ્રપુરીમાં આવી પહોંચ્યો. ઇન્દ્રની દિવ્ય સેનામાં એક દેવે દેવને બદલે તિર્યંશનું ઐરાવત હાથીનું રૂપ ધારણ કર્યું. છતાં તેને ખેદ ન થયો, પણ ઉલ્લાસ થયો કે આહા, મારા ઉપર બાલ તીર્થંકર પ્રભુની સવારી થશે. એ મોક્ષગામી મહાત્માના નિકટ સ્પર્શથી તો હું ધન્ય બનીશ ને હું પણ જરૂર મોક્ષગામી થઈશ. આહા, તીર્થંકરની સેવાનું આવું ભાગ્ય આ દેવ પર્યાયમાં મને ક્યાંથી? પહેલાં તો મહાન ગૌરવથી તે દેવે 1,00,000 યોજન મોટા હાથીનું રૂપ બનાવ્યું, પણ પછી જેમ જેમ ચંદ્રપુરીની નજીક આવ્યો તેમ તેમ ભગવાનની ભવ્યતા પાસે તેને પોતાની તુચ્છતા સમજાણી, એટલે તે પોતાનું રૂપ નાનું નાનું કરતો ગયો ને ચંદ્રપુરી ઉપરના આકાશમાં આવીને થંભી ગયો. તેના ઉપરથી ઇન્દ્ર નીચે ઉતર્યા ને ઇન્દ્રાણીને માતા પાસે જીન બાલક દ્રવ્ય તીર્થંકરને તેડી લાવવા મોકલી. તે ઇન્દ્રાણીએ અંદર જઈને જ્યાં પ્રભુનું ભવ્ય રૂપ દેખ્યું ત્યાં તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. જો કે દેવલોકમાં ઇન્દ્રના દિવ્ય રૂપને તે રોજ જોતી હતી, છતાં તીર્થંકરના રૂપ પાસે તો તેને પણ તે પણ ઝાંખું લાગ્યું. ખરું જ છે ને, ચૈતન્યના અતિન્દ્રિય સુખની પાસે તો ઇન્દ્રિય સુખો ઝાંખા જ લાગે ને. હવે તે ઇન્દ્રાણી વિચારમાં પડી ગઈ કે આ બાળકને હું અહીંથી લઈ જઈશ તો માતા લક્ષ્મણા પુત્રને ન દેખવાથી વ્યાકુળ બની જશે. એટલે તે બુદ્ધિમતી ઇન્દ્રાણીએ પોતાની ઉત્તમ વિક્રિયાથી એવા જ બીજા બાળકનું રૂપ બનાવીને માતાજીની ગોદમાં મૂક્યો ને જીન બાળકને તેડીને ઇન્દ્ર પાસે ચાલ્યું. આહા હા, એ નાનકડા તીર્થંકરને ગોદમાં લેતા જ ઇન્દ્રાણીનો તો આત્મા જાણે મોક્ષ સુખનો આહલાદ થયો તેમ આનંદથી ઝણઝણી ઉઠ્યો. ચૈતન્ય સુખની તેને પ્રતીતિ થઈ ગઈ ને એક ભવમાં મોક્ષ પામવાનો તેને પરવાનો મળી ગયો. હજી તો તેની માતા તીર્થંકરને તેડશે ત્યારે પહેલાં તો પ્રભુને તેડવાનું મહાસૌભાગ્ય ઇન્દ્રાણીને મળ્યું. ધન્ય ધન્ય. અદ્ભુત આનંદથી પ્રભુને અવલોકતી ને ખેલાવતી તે ઇન્દ્રાણીએ ઇન્દ્રના હાથમાં પ્રભુને સોંપ્યા અને ઇન્દ્ર તો પ્રભુને તેડીને આનંદથી નાચી જ ઉઠ્યો. પ્રભુનું દિવ્ય આશ્ચર્યકારી રૂપ જોવા માટે પોતાના 1000 નેત્રોની તાકાત તેણે એક સાથે કામે લગાડી. પ્રભુનું રૂપ જોઈને એ તૃપ્ત તૃપ્ત થયો. તેણે વિચાર્યું, અંદર અતિન્દ્રિય જ્ઞાન ચક્ષુથી દેખાતું ચૈતન્ય રૂપ સૌથી મહાન છે ને બહારમાં 1000 નેત્રોથી દેખાતું આ જિન રૂપ સૌથી શ્રેષ્ઠ છે. ઇન્દ્ર પોતે તો તે બંને રૂપને નિહાળનારો છે. તેણે ભક્તિ દ્વારા પ્રસિદ્ધ કર્યું કે જગતમાં જિન પદ શ્રેષ્ઠ છે, ઇન્દ્રપદ નહીં. ઇન્દ્ર જિન પ્રભુને ખોળામાં લઈને ઐરાવત હાથી પર બેઠા. કરોડો દેવ દેવીઓ આનંદથી નાચી ઉઠ્યા. આકાશ માર્ગે પ્રભુની સવારી મેરુ તરફ ચાલી. પ્રભુના જન્મોત્સવના આનંદની ધૂનમાં 50,000 યોજન એટલે કે 30 કરોડ કિલોમીટર દૂર અને 60 કરોડ કિલોમીટર ઊંચા મેરુ પર ક્યારે આવી પહોંચ્યા તેની ખબર પણ ના પડી. ક્ષણમાં મેરુ પર પહોંચી ગયા. અનેક આકાશગામી મુનિવરો તેમજ વિદ્યાધરો મેરુવંદના અર્થે આવેલા. તે સૌ પ્રભુના જન્મ કલ્યાણકને જોવા ત્યાં રોકાઈ ગયા. અદ્ભુત જિન મહિમા દેખીને ચૈતન્ય મહિમાના ચિંતનથી અનેક દેવો તેમજ વિદ્યાધરો સમ્યક્ત્વને પામ્યા. ધન્ય રે અવતાર, ધન્ય. હવે પ્રભુનો જન્માભિષેક કરવા દેવો ઉત્સુક બન્યા. તે માટે મેરુથી માંડીને કરોડો યોજન દૂર એવો ક્ષીરોદક નામના પંચમ સમુદ્ર સુધી દેવોની હાર માળા ગોઠવાઈ ગઈ ને 1008 સુવર્ણ રત્નોના ઘડા ભરી ભરીને એકબીજાને હાથો હાથ આપવા માંડ્યા. ઇન્દ્રે પોતાના 1008 હાથ બનાવીને તે 1008 કળશોથી એક સાથે બાલ તીર્થંકરનો જન્માભિષેક કર્યો. ચારે કોર દેવી વાજા વાગવા માંડ્યા. અભિષેક પછી ઇન્દ્રાણીએ પ્રભુને દેવલોકના દિવ્ય વસ્ત્ર અલંકારોથી શણગાર્યા, સાથે સાથે પોતાના આત્માને દિવ્ય પુણ્યથી અલંકૃત કર્યા. અહીં કટાક્ષયુક્ત અલંકારથી પુરાણકાર કવિ કહે છે કે અરે, ઇન્દ્રાણીની જળતા તો જુઓ કે વસ્ત્ર વગરના નિર્ગ્રંથ દિગંબર બાલ તીર્થંકરને તેણે સગ્રંથ કર્યા. આહા, તીર્થંકરનો મહિમા તો જુઓ. દેવો જેના સ્નાન માટે પાણી ભરે છે, ઇન્દ્ર જેને નવડાવે છે ને તે માટે 250 કરોડ યોજન 150 અબજ કિલોમીટર દૂરથી ક્ષીર સમુદ્રનું જળ ભરી લાવે છે. ક્ષીર સમુદ્ર જેની તાંબાકુંડી છે, પાંડુક્ષિલા જેનો પાટલો છે, સ્નાન માટેનો દેવી રત્ન કળશ તો આશ્ચર્ય ઉપજાવે એવડો મોટો 8 યોજનનો છે. સ્નાન પછી સ્વર્ગના આભૂષણો વડે ઇન્દ્રાણી જેને શણગાર સજે છે, આવા અલૌકિક જેના પુણ્ય તેની અંદરની આત્મસાધનાની તો શી વાત. આનંદમય જન્માભિષેક બાદ ઇન્દ્રે મેરુ ઉપર તાંડવ નૃત્ય કર્યું અને તે બાલ તીર્થંકરને ચંદ્રપ્રભુ એવું સંબોધન કરીને સ્તુતિ કરી. ચંદ્રની પ્રભા જેવો શોભાયમાન હે દેવ, આપ આ ભરત ક્ષેત્રના 8મા તીર્થંકર છો. ભવ્ય જીવોના અંતરમાં સુખના સમુદ્રને ઉછાળવામાં આપ ચંદ્રરૂપ છો. આપના રત્નત્રય ધર્મનો આશ્રય કરીને અનેક જીવો ભવ સમુદ્રને તરી જશે. ભવસાગરની વચ્ચે ડૂબતા જીવોને માટે આપ જહાજ સમાન છો. પ્રભો, આપના દર્શન અને આપના માર્ગનું સેવન જીવોને વિષય કશાયના પાપોથી છોડાવે છે ને વૈરાગ્યમય સુખમાં જોડે છે. પ્રભો, આપની સેવાથી જીવોને ઈચ્છા વગર પણ સુખ મળે છે. જેના હૃદયમાં આપ બિરાજો છો તે ભવ્યાત્માને મોક્ષ સાધનામાં કોઈ વિઘ્ન આવતું નથી. જગતની સંપદા સામેથી ચાલી આવીને તેની સેવા કરે છે. આહા, દેવો અને મનુષ્યની તો શી વાત, પરંતુ પશુઓ પણ આપની સેવાથી પોતાનું કલ્યાણ કરશે. જેને આપના પ્રત્યે ભક્તિ નથી તેનું જીવન પશુ કરતાંય તુચ્છ છે. ઇન્દ્ર સ્તુતિ કરે છે કે હે ચંદ્રપ્રભુ દેવ, આપને હવે ભવનો અભાવ થઈ ગયો, આપ જન્મ રહિત થઈ ગયા. હવે આપ મોક્ષને ધારણ કરશો, ભવને ધારણ નહીં કરો. સ્વાનુભૂતિ ગમ્ય, આપનો મહિમા ખરેખર અદ્ભુત ને અચિંત્ય છે. આ પ્રમાણે સહસ્ત્ર જીભે સ્તુતિ કરતા કરતા થાકીને છેવટે ઇન્દ્ર કહે છે કે અરે, આપના સંપૂર્ણ ગુણોની સ્તુતિ કરનાર હું કોણ? આપના સંપૂર્ણ ગુણોની સ્તુતિ તો દૂર રહો. જે ભવ્ય આપના પ્રત્યે શ્રદ્ધાથી માત્ર નમઃ એવો બે અક્ષર કહે છે, તેના પણ બધા પાપો નષ્ટ થઈ જાય છે ને આપના જેવા ગુણો તેને પ્રાપ્ત થાય છે. વંદે તદગુણ લબ્ધયે. આમ વિચારીને ઇન્દ્રે પણ પ્રભુ ચરણોમાં અતિ ભક્તિપૂર્વક સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને પછી પ્રભુની સવારી લઈને પુનઃ ચંદ્રપુરીમાં આવી પહોંચ્યા. આહા હા, ચંદ્રપુરીના તો હર્ષોત્સવની તો શી વાત! જ્યાં સામાન્ય દેવ વિમાન આવતા પણ લોકો આશ્ચર્ય પામી જાય છે, ત્યારે અહીં તો દેવલોકની વિભૂતિ લઈને ઇન્દ્ર પોતે ચંદ્રપુરીમાં આવ્યો અને તે ઉપરાંત બાલ જિનેન્દ્રનું આગમન થયું. પછી તો આનંદ આશ્ચર્યની તો શી વાત કરવી! વળી બીજું એક આશ્ચર્ય એ બન્યું કે 15-15 મહિનાથી ચંદ્રપુરીમાં જે કરોડો રત્નોની દરરોજ વૃષ્ટિ થતી હતી, તે રત્નવૃષ્ટિ આજથી બંધ થઈ ગઈ. ભગવાન નહોતા અવતર્યા ત્યાં સુધી તો રત્નવૃષ્ટિ થઈ, ને ભગવાને અવતરી અવતાર થતાં જ તે બંધ કેમ થઈ ગઈ? હા, બરાબર છે, કેમ કે ભગવાન તીર્થંકર જગતને જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષ માર્ગના રત્નો આપશે, તેની પાસે હવે આ જળ રત્નોની તો શી ગણતરી! મોક્ષના રત્નો છોડીને આ જળ રત્નોને કોણ લેશે? આ તીર્થંકર રત્નના સાક્ષાત દર્શન પછી જળ રત્નોની સામે હવે કોણ જોશે? બસ એટલે જ તે રત્નોની વૃષ્ટિ શરમાઈને બંધ પડી ગઈ. ઇન્દ્રે ભગવાનના માતા પિતાનું સન્માન કર્યું, તેમની સમક્ષ મહાન આનંદ સહિત નાટક કર્યું, તાંડવ નૃત્ય કર્યું. એ રીતે ચંદ્રપુરીમાં ચંદ્રપ્રભજીનો જન્મોત્સવ ઉજવીને તે પાછો સ્વર્ગપુરીમાં ચાલ્યો ગયો. કહે છે કે ઇન્દ્રે જાતી વખતે બાલ તીર્થંકરના અંગૂઠામાં અમૃત મૂક્યું, તે ભગવાન ચૂસતા, અરે ભાઈ, તીર્થંકરના પોતાના સર્વ આત્મપ્રદેશોમાં ચૈતન્યનું અમૃત ભર્યું હતું તેને તેઓ ચૂસતા હતા. તે ચૈતન્ય અમૃતની મીઠાશ પાસે દેવલોકના જળ અમૃતની તો શી ગણતરી! એટલે ઇન્દ્ર બિચારો શરમાઈને તે અમૃત પ્રભુ ચરણોમાં છોડી ગયો હશે. બાલ તીર્થંકર ચંદ્રપ્રભુ શુક્લ પક્ષના ચંદ્રની જેમ રોજ રોજ વૃદ્ધિગત થવા લાગ્યા. સુપાર્શ્વનાથ તીર્થંકરના મોક્ષગમન પછી 900 કરોડ સાગરોપમ વિદ્યા બાદ ભગવાન ચંદ્રપ્રભ તીર્થંકર થયા. 10 લાખ પૂર્વ તેમનું આયુષ્ય હતું. 150 ધનુષ એટલે કે 1500 ફૂટ 450 મીટર ઊંચો તેમનો દેહ હતો. ચંદ્રલક્ષણથી ચિહ્નિત ચંદ્રપ્રભુનો તે દેહ ચંદ્ર કરતાંય વધારે કાંતિમાન તથા વધારે સૌમ્ય હતો અને તેમની અંદરની ભાવલેશ્યા તો એનાથી એ વધુ ઉજ્જવળ હતી. એ અમૃત ભોજી મહાત્માના શરીરમાંથી જાણે અમૃત ઝરતું હતું. દેવીઓ તેમને આનંદથી રમાડતી, ઝુલાવતી, મંગલ ગીત ગાતી ને તેમની સાથે મધુર વાર્તાલાપ દ્વારા તેમના અમૃત જેવા વચનો સાંભળીને ધન્ય બનતી. આહા, તીર્થંકરની સાથે રહીને તેમની સેવા કરવાનું સૌભાગ્ય મળતા પોતાની દેવી પર્યાયને પણ તેઓ ધન્ય માનતી હતી. આ પ્રકારનું ભાગ્ય શું સ્વર્ગની બધી દેવીઓને મળે છે? નહીં, મહાભાગ્યવતી કુમારિકા મોક્ષગામીની દેવીઓને જ તે લાભ મળે છે. સ્ત્રી પર્યાયને નિંદ્ય ગણવામાં આવી છે, પણ તે વાત દેવીઓને ઇન્દ્રાણીને કે લક્ષ્મણા માતાને લાગુ પડતી ન હતી. માતા લક્ષ્મણા દેવી તો તીર્થંકરની માતા બનીને જગતના સર્વશ્રેષ્ઠ નારી બન્યા હતા ને તેમની પર્યાય ધન્ય છે એમ ઇન્દ્રોએ પણ સ્વીકાર કર્યું હતું. ચંદ્રકુમાર સૌને આનંદ પમાડતા ઉછરી રહ્યા હતા. જેમ કિંમતી રત્ન ઝવેરીઓની વચ્ચે હાથોહાથ એક હાથમાંથી બીજા હાથમાં ફરતું રહે ને ઝવેરીઓ તેને દેખીને આનંદિત થાય, તેમ આ તીર્થંકર રત્નને હાથોહાથ તેડીને રાજ પરિવારના સભ્યો આનંદિત થતા હતા. એ બાલચંદ્રની સાથે દેવ બાળકો બાળકનું રૂપ ધારણ કરેલા દેવો આનંદકારી રમત ગમત કરતા. ક્યારેક નાનકડા હાથીનું રૂપ ધારણ કરીને સુંઢની ઝૂલે બાલ તીર્થંકરને ઝૂલાવતા. ક્યારેક ભગવાન પોતે દેવોએ ભેટ આપેલા દિવ્ય વાજિંત્ર વગાડતા અને મંગલ ચૈતન્ય ગીત ગાતા. ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જતા. અહો રૂપમ અહો ધ્વનિ, શું તેમનું અદ્ભુત રૂપ ને શી તેમની મધુર વાણી. જાણે કે તીર્થંકર થયા પહેલાં જ લોકોને તેમની દિવ્યધ્વનિનો સ્વાદ મળવા લાગ્યો. આહાહા, તીર્થંકરની સાથે રહીને તેમને હસતા ખેલતા બોલતા નજરે જોવા એ કાંઈ સાધારણ વાત છે? સાતમા તીર્થંકરના મોક્ષ ગમન પછી અસંખ્યાત વર્ષો બાદ ભરત ક્ષેત્રના જીવોને આ આઠમા તીર્થંકરના દર્શનનું મહાન ભાગ્ય મળ્યું. માત્ર ચંદ્રપુરી જ નહીં, દેશો દેશના પણ હજારો ભવ્ય જીવો રોજ રોજ તેમના દર્શન કરવા રાજમહેલના આંગણે ઉભરતા. પ્રસન્ન ચિત્ત રાજકુમાર કોઈ વાર રાજમહેલના ઝરૂખામાં ઊભા રહીને તેમને દર્શન દેતા, તો કોઈ વાર મહેલની બહાર આવી લોકો સાથે પ્રસન્નતાથી વાત પણ કરતા. આહાહા, નાનકડા પરમાત્માના દર્શન પામીને ભારતના લોકો કૃતાર્થ બનતા. હે તીર્થંકર રાજકુમાર, કોઈ વાર હાથી ઉપર બેસીને નગરીમાં ફરવા નીકળતા ત્યારે નગરજનો તેમને દેખીને અવર્ણનીય આનંદ પામતા. આહા, હાલતા ચાલતા ભગવાન, તે ભગવાનના સાક્ષાત દર્શનથી જે આનંદ થાય તેની તો શી વાત. બચપણમાં તેઓ ક્યારેક જળ ક્રીડા તો કરતા, પણ જળ ક્રિયા કદી નહોતા કરતા. ગંગા નદી રાજમહેલને સ્પર્શીને જ વહેતી હતી. ક્યારેક નાનકડા ચંદ્રકુમાર એ ગંગા નદીમાં નૌકા વિહાર કરતા પ્રભુચરણના સ્પર્શે ગંગા નદી પાવન બનતી હતી અને ઘણું કરીને ત્યારથી જ લોકો એ ગંગા જળનો મહિમા કરવા લાગ્યા. એ લાડીલા રાજકુમાર કોઈક વાર મહેલમાં ગુપચુપ સંતાઈ જતા. માતા લક્ષ્મણા તેમને શોધવા ગોતા ગોત કરતા. બેટા ચંદ્ર, ઓ ચંદ્ર, એમ કહીને સાથ પાડતા. એમ તેમને પરેશાન કરીને પછી એકાએક માં આમાં આમાં એમ બોલતા કુમાર બહાર આવી તેમને વળગી પડતા. એ રીતે બાળ લીલા વડે માતાને આનંદ પમાડતા. માં તેને ઉઠાવીને અતિ વાત્સલ્યથી ચૂમી લેતી ને તેના માથે હાથ ફેરવીને અપાર વહાલ વરસાવતી.